अभी तक बहुत कुछ कहा गया है। मैं जरा लंबी जीभ वाला आदमी हूं, फिर भी संक्षेप में इस पुस्तक की और चेती की कुछ विशेषताओं का उल्लेख मैं करूंगा। अंग्रेजी में एक कविता है डेजर्टेड विलेज गोल्ड स्मिथ की, उसमें उनके गांव का जो धर्मोपदेशक था उसका वर्णन है। दो वाक्य मुझे इस वक्त याद आ रहे हैं, एक है इस चैरिटी गेव इस पिटी गेव बिफोर चैरिटी बिगेन। दान की कल्पना आने से पहले ही उनकी करुणा प्रवृत्त हो जाती, और दूसरी इवन इज फॉल्ट लीन टू वर्च्यू साइड, उसके जो दोष थे उनका रुख भी सद्गुणों की तरफ था। इसका एक कारण था कि यह मनुष्य प्राणवान था और जो कुछ करता था पूरे प्राण समर्पण के साथ मनःपूर्वक करता था। इसलिए उनका जीवन कभी स्थिर नहीं रहा, स्थिर इस अर्थ में कि नित्य विकासशील रहा। आप उनके विषय में ये नहीं कह सकते थे कि कल यह आदमी क्या करेगा। विनोबा का एक भाषण हुआ कालड़ी के सर्वोदय सम्मेलन में, उसमें उन्होंने गांधी के विषय में कहा कि ये बड़ा दगाबाज नेता था। हम सोचते थे कि अब ये करेगा तो बिल्कुल उल्टा ही कर देता था, कभी कोई नहीं कह सकता था ये गांधी कल क्या करेगा। तो इस तरह के आदमी कहीं पकड़ में नहीं आते, उनका विकास होता रहता है और वो एक जगह ठहर नहीं सकते। गांधी के बारे में विनोबा ने कहा, विनोबा के एक मित्र थे अभिन्न मित्र, जो तीन चार लोग साबरमती से वर्धा आश्रम में आए उनमें से एक, बड़े मार्मिक थे मर्मज्ञ थे धोत्रे। तो एक पेशवा का वर्णन उसके जीवनी के लेखक ने किया है, अशाश्वत प्रभु है ये हमारा प्रभु, हमारा स्वामी अशाश्वत है। इसके विषय में कोई भविष्य कथन नहीं कर सकता। तो विनोबा हुए गांधी हुए और यही जेपी के विषय में भी कहा जा सकता है, वो इन दोनों के अनुयायी नहीं थे लेकिन उत्तराधिकारी थे। जैसे गांधी और विनोबा दोनों की प्रतिबद्धता किसी एक विचार के लिए या एक सिद्धांत के लिए नहीं है, उसी प्रकार जेपी की भी नहीं थी। वो स्वतंत्रता के उपासक थे और दूसरी सारी चीजें उसके सामने गौण थी। इसलिए स्वतंत्रता की अनुष्ठान और उपासना में जो जो प्राप्त होता था उसको स्वीकार करते थे, जो छोड़ना पड़ता था उसको त्याग देते थे निसंकोच, कोई कठिनाई इसमें नहीं होती। और इसका मुख्य कारण था कि उनकी जो प्राण की प्रेरणा थी ये बहुत प्रबल थी, अंत प्रेरणा। गांधी ने कुर्ता छोड़ दिया, कोई विचार पूर्वक नहीं छोड़ा, पहले से संकल्प करके नहीं छोड़ा, उड़ीसा की यात्रा में देखा कि एक स्त्री के पास अपनी उसकी लाज ढकने के लिए भी वस्त्र नहीं था, बस वो कुर्ता गड़ने लगा उनके शरीर में, फेंक दिया उतार कर। इस तरह से इस देवी की भी प्रेरणा थी। मुझे कुछ याद आता है एक प्रसंग बचपन का, मैं स्कूल में पढ़ता था तो मेरे एक मित्र की माँ उसके छोटे भाई के साथ कहीं सफर करने गई, लौट रही थी, इतने में ट्रेन के डिब्बे का दरवाजा खुल गया और बच्चा नीचे गिर गया। अब उस स्त्री ने जंजीर नहीं की थी, उसको होश ही नहीं रहा, वो अपने बच्चे के पीछे कूद पड़ी। इसको नोबल इंपल्स कहते, उदात्त प्रेरणा। उसका आवेश, उसका जोर इतना होता है कि दूसरा कोई विचार उस वक्त आ ही नहीं सकता। तो जब हम लोग कह रहे थे जीती से कि अब आप अपनी पार्टी क्यों नहीं छोड़ देते हैं, तो मुझसे कहा, दादा मैंने कभी इस तरह निर्णय नहीं किया। मेरे चित्त में बात उठती है और मुझसे रहा नहीं जाता तो मैं कर गुजरता हूं, वो चीज मैं कर डालता हूं। ये जेपी की एक बहुत बड़ी विशेषता थी। लोग कहते हैं कि गांधी को विनोबा ने छोड़ दिया और विनोबा को जेपी ने छोड़ दिया, कि इसलिए कहा गया, लोगों ने इसलिए कहा कि वो समझते थे कि ये विनोबा गांधी के शिष्य हैं और जेपी विनोबा के शिष्य हैं। शिष्य अनुयायी होता है, उत्तराधिकारी आगे बढ़ता है, उसी रास्ते पर आगे जाता है। ये विशेषता आप लोगों से कहनी थी। दूसरी एक विशेषता जेपी की थी, उनका शब्द हुआ संघर्ष, गांधी का शब्द था सत्याग्रह। विनोबा ने गांधी के सत्याग्रह को अधिक परिष्कृत किया, शास्त्र शुद्ध किया। मैं तो यह कहा करता हूं कि विनोबा क्रांति के विचार और कल्पना में जहां तक पहुंचे वहां तक दूसरा कोई नहीं पहुंच सका। उससे आगे की तो बात ही छोड़ दीजिए। गांधी के सत्याग्रह की विचार को परिष्कृत किया, विकसित किया, लेकिन वो सत्याग्रह विनोबा के हाथ में एक ललित कला का औजार साधन बन गया। लोग अप्रतिकार उसको समझे। असल में ईसा ने कहा था, रेजिस्ट नॉट ईविल, बुराई का प्रतिकार मत करो। लोगों ने इसका मतलब यह समझा कि बुराई का विरोध ही मत करो। इसका मतलब यह था कि बुराई का प्रतिकार बुराई से मत करो। रेजिस्ट नॉट ईविल विद ईविल, क्योंकि आगे उसने जो कहा है ना कि एक गाल में तमाचा कोई मारे तो दूसरा गाल आगे करो, ये तो चुप बैठना नहीं हुआ। कोई आदमी मेरे एक गाल में तमाचा रहे और दूसरा आगे करूं तो चकरा तो जाएगा। मैं चुप बैठ रहा हूं, दब जाऊं तो अलग चीज, मैं हार गया उसके सामने। लेकिन अगर इसमें उससे मैं कहता हूं कि तुमने एक गाल पर तमाचा मारे काफी नहीं है, दूसरे गाल पर मार दे, तो या तो चिढ़ेगा या समझ जाएगा, अपनी गलती को स्वीकार करेगा। तुम्हारा कोई कोर्ट मांगे तो उसको अपना चोगा भी दे दो। अब वो कोर्ट मांग रहा है, ये जो मांग रहा है उससे ज्यादा दे रहा है, एक दफा मेरा नागपुर में एक टांगे वाले मुझे झगड़ा किया मुझसे, क्योंकि आपने कहा था कि ये मकान यहां पर है, उससे तो ये 100 कदम आगे है। मैं कहा ठीक है भाई, जितना तय था उससे कुछ ज्यादा ले लें। तो मुझसे वो उन दिनों में ज्यादा था, 1 रुपया मांगने लगा। मैं कहा 1 रुपया तो नहीं दूंगा। तो झगड़ा करने लगा। मैं कहा 2 रुपया ले, तू जब मांगे जा रहा है तो मांगने में क्यों कंजूसी करता है, मैं तुझे 2 रुपया देना चाहता हूँ। तो वो कहने लगा, मैं कहा हरा देता हूँ, मैं कहा फीक लेता हूँ, मैं कभी नहीं लूंगा, जितना मेरा होता है उतना ही। यानी उसके ईमान पर जब मैंने उसको उसको उसके ईमान पर जब जाना पड़ा तो वो आदमी बन गया, उसकी समझ में आ गया। ये ईसा का कहना था, रेजिस्ट नॉट ईविल का ये मतलब था, अभिनोबा का भी यही मतलब था। असल में उन्होंने कहा भी कि ईसा बड़ा जबरदस्त आदमी था, इसने ऐसी बातें लोगों से कही कि लोगों से सही नहीं गई, इसलिए उसे सूली पर रखा गया। ये ऐसी बातें थी, जबरदस्त बातें। तो 11 तारीख को विनोबा जयंती है, उस दिन कहूंगा उनके विषय में विशेष। लेकिन आज आप लोगों से इतना ही निवेदन करता हूं, ये आदमी क्रांति को ललित कला बनाने की विचार और कल्पना में बहुत आगे बढ़ गया। अभी अभी लोकसभा में एक प्रस्ताव किया है कि गांधी की नाम की जो संस्थाएं हैं उनकी जांच हो, वो गांधी की प्रतिमा को मलिन कर रहे हैं। तो मैंने सुझाया है, एक निवेदन देने वाला हूं, मैंने सुझाया है कि इस काम के लिए, जांच के लिए विनोबा को ही नियुक्त करो, क्योंकि गांधी की प्रतिमा को किसने मलिन किया है इसका निर्णय विनोबा से अधिक कौन अच्छा दे सकेगा। विनोबा ऐसे हैं जिनकी गांधी निष्ठा के विचार के विषय में भी किसी को शंका नहीं है, संदेह नहीं है, जिनकी निर्भयता के विषय में भी संदेह नहीं है, और जिनके अधिकार के विषय में भी संदेह नहीं है। तो मैंने सुझाव है अपनी तरफ से, किसी दूसरी की तरफ से नहीं, केवल अपनी व्यक्तिगत हैसियत से यह मैंने सुझाया है। मित्र, आज इस देश में मनुष्य यानी साधारण नागरिक मूर्छित है, लस्त पड़ा हुआ, हारा हूरा, किसी तरह के प्रतिकार की शक्ति मानो उसमें रह नहीं गई। ऐसे वक्त जय प्रकाश आए, 2 कदम पीछे 1 कदम आगे। उसने कहा कि अहिंसा तो मैं नहीं संभाल सकता हूं, मेरे लिए बहुत बड़ी चीज है, मैं छोटा हूं, लेकिन शांति मैं प्रतिकार में कहूंगा। संघर्ष है लेकिन शांतिमय है। उसने एक नए प्रतिकार की दीक्षा दी कि विरोध होगा लेकिन अदालत नहीं होगी, अपोजिशन विदाउट इलविल, और जहां जहां अन्याय होगा उस सारे क्षेत्र में प्रतिकार की शक्ति लोगों में आनी चाहिए। ये लोगों का सत्व है। अप्रतिकार सहग लेना लोगों का इसमें सत्व नहीं है। गुरुदेव ने लिखा था 1921 में कि गांधी तुम्हारा तो यह सारा नकारात्मक है, तुमको अच्छाई के साथ सहयोग करना चाहिए और इसी में से उन्नति होगी, मनुष्य का विकास होगा। गांधी ने जवाब दिया, गुरुदेव जितना मनुष्य का धर्म अच्छाई से सहयोग करना है उतना ही मनुष्य का धर्म बुराई का प्रतिकार करना भी है। ये जेपी की विशेषता की है कि उन्होंने इस देश के समुदाय में, इस देश के साधारण मनुष्य में प्रतिकार की चेतना जगाने की कोशिश की, उसकी छिपी हुई संघर्ष शक्ति को जगाया, जैसे गांधी ने किया था, निहत्थों को प्रतिकार सिखाया, निहत्थों को सिखाया कि हथियार का डर छोड़ दो। ये चीज गांधी ने सिखाई थी। इस पुस्तक के विषय में एक दो बातें कहूंगा। एक तो कांति ने जो पुस्तक लिखी है इसमें जेपी का विश्व रूप दर्शन, उनके जीवन के लगभग सभी पहलू उसमें आ गए। समग्र तो नहीं हो सकता लेकिन बहुत कुछ है। वो अंग्रेजी में परी कथाएं हैं, फेरी टेल्स, इनका जो लेखक है वो ग्रिम, तो उसने अपनी प्रस्तावने में लिखा है एवरी मैन्स लाइफ इज अ फेरी टेल। और जेपी की तो इसके लिए तो ये वाक्य विशेष रूप से लागू है। अद्भुत है, रोमांचक है, पर माने में रोमांचक है। इन्होंने दो जगह मुझे ऐसा लगा कि बहुत हृदयंगम, हृदयग्राही रूप से विवेचन किया। एक तो जेपी और प्रभावती जी का सपना। अब तक तो यह माना हमने कि प्रभावती जी के संकल्प को जेपी ने स्वीकार कर लिया, सहजता से नहीं कर सकते। जेपी में मानव सुलभ अनेक दोष थे और यौवन सुलभ वासना भी थी, अपने से बहुत संघर्ष करना पड़ा। प्रभावती जी का से सहयोग यो ही आसानी से नहीं कर सकते, तो वो जो संघर्ष है उसका अत्यंत मनोज्ञ चित्रण कांति ने किया है पुस्तक में। उस सार को पढ़कर मैं तरबियत हो गया, आप भी हो जाएंगे अगर पढ़ेंगे। और मुझे कुछ ऐसा लगा कि इन दोनों में से कौन बड़ा था, प्रभावती महान थी कि जेपी महान थी। वो अब्राहम लिंकन था, दो दर्जी दो टोपियां लाए, दोनों उत्कृष्ट, बहुत ही सुंदर। उससे हर एक पूछने लगा इनमें से कौन सी पसंद है, कौन सी ज्यादा सुंदर है। अब वो जो राष्ट्र का नेता था, बहुत सयाना आदमी था, बड़ा चतुर, थोड़ी देर चुप रहा, फिर कहा कि जेंटलमैन यूर हैड्स म्यूचुअली एक्सेली चले, ये दो आपकी दोनों टोपियां एक दूसरे से अच्छी। वो प्रकरण पढ़ने के बाद मेरे मन मुझे वो याद आया कि जेपी से प्रभावती महान है और प्रभावती से जेपी महान। एक अद्भुत जोड़ा था प्रभावती जी के संकल्प से, जेपी ने कहा कि मैं भी उन्नत हो गया, प्रभावती ने मेरा उद्धार किया, इस तरह की भावना उसमें व्यक्त हुई। दूसरा जेपी और विनोबा का संबंध, प्रेमरकर ने कहा था टू बी ग्रेट इज टू बी मिसअंडरस्टूड, जो बड़ा होगा उसके बारे में गलत फहमी जरूर होगी। वो हमेशा तरह तरह के कॉन्ट्रोवर्सी विरोध का और विवाद का ही विषय रहेगा वो मनुष्य। ऐसा जेपी और विनोबा के बारे में हुआ, लेकिन कुछ घटनाओं का इस पुस्तक में ऐसी चतुरता से और ऐसी कुशलता से उल्लेख और विवेचन किया है कि कुछ देर के लिए यह भ्रम होता है कि इस पुस्तक का नायक जयप्रकाश है या विनोबा। इतना संतुलन है और इस संतुलन का मैं कायल हूं। एक आखिरी बात जेपी के ही बारे में कहूंगा। मुझे याद आते हैं सरोजिनी नायडू के वाक्य। उन दिनों ये सवाल बहुत होता था कि तुम पहले हिंदू हो कि पहले हिंदुस्तानी हो, पहले मुसलमान हो कि पहले हिंदुस्तानी हो। सरोजिनी से भी ये पूछा गया तो जवाब दिया कि आई एम बंगाली बाय बर्थ ए मद्रासी बाय मैरिज ए मोहम्मदन बाय रेसिडेंट इंग्लिश बाय एजुकेशन एंड इंडियन फर्स्ट सेकेंड एंड लास्ट ऑफ ऑल। जेपी से पूछा जाता या मुझसे पूछा जाए तो मैं ये कहूंगा कि जेपी बाय फर्स्ट तो हिंदू था, इंडियन था, बाय एजुकेशन अमेरिकन था, कन्वर्शन से मार्क्सिस्ट हुआ, गांधीयन हुआ, बट ही वॉज ए सिंपल ह्यूमन बींग अनक्वालिफाइड मैन फर्स्ट सेकेंड एंड लास्ट ऑफ ऑल। तो नमस्कार धन्यवाद।
आदा बहनों आने भाई हो, जेपी विषय कहीं कहो ये पहला जो ग्रंथ नो आगे प्रकाशन था इसे विषय का शब्द हूं पर कहवा इच्छू छू। आ ग्रंथ 8 दिवस पहला मैंने आपवामां आव्यो हतो अने घणो खरो जोई गयो ने दादाए अने दादाए जे धन्यवाद अने अभिनंदन आप्या छे एमां हूँ मारो छूट पुरावो एटलू ज बस छे। જેપીનું વ્યક્તિત્વ, એમનું જીવન અને એમની વિચારધારા સમગ્રપણે કોઈએ જાણવી હોય તો આ પુસ્તક જોઈ જવું અને વાંચી જવું એટલું જ કહું છું। જેપીનું સ્મરણ કરું છું ત્યારે એમના જીવનનું અંતિમ પ્રકરણ અતિ ઉજ્જવળ અને છતાંય અતિ વિષાદમય એ પહેલા યાદ કરું। 26 જૂન 1975 ની વહેલી પરોળે સવારે 3 વાગે એમની ધરપકડ થઈ અને ચાંદીગઢ લઈ ગયા। 21 જુલાઈ 1975 ના દિવસે જેબની ડાયરી લખવી શરૂ કરી, લગભગ 1 મહિનો રાહ જોઈ। હું જેલ ડાયરીને એક મોસ્ટ મૂવિંગ ડોક્યુમેન્ટ માનું છું, આપણા દિલને હચમચાવી દે એવું એક લેખ પુસ્તક છે। એ ડાયરીનું પહેલું જ વાક્ય છે માય વર્લ્ડ ઇઝ ઇન શેમ્બલ્સ, મારી દુનિયા ભાંગી ગઈ છે, વેરણ છેરણ થઈ ગઈ છે, ને ફરીથી એ આખી થશે કે નહીં એ વિશે મને શંકા છે। આઈ એમ અફ્રેઇડ વેધર ઇટ વિલ બી હોલ અગેન। અને ત્યાર પછી એમની વેદના શરૂ થાય છે, અંતર્નિરીક્ષણ શરૂ થાય છે, કટોકટીની અને સરમુખત્યારશાહીની આફત દેશ ઉપર ઉતરી પડી, એના માટે પોતે જવાબદાર છે કે નહીં એ સવાલ પોતાની જાતને પૂછે છે, એમ આઈ રિસ્પોન્સિબલ ફોર વોટ ઇઝ હેપન। અને પછી એક બીજો સવાલ પૂછે છે કે વેર હેવ માય કેલ્ક્યુલેશન્સ ગોન રોંગ, મારી ગણતરી ક્યાં ખોટી પડી, આવું બન્યું જ કેમ? મને જવાબ આપે છે કે આ દેશમાં લોકશાહી છે અને કંઈ પણ આંદોલન થાય તો લોકશાહી રીતે એનો પ્રતિકાર કરવામાં આવશે. જે કે દેશના કાયદાઓ હોય એ કાયદા પ્રમાણે પ્રતિકાર કરવામાં આવશે. પણ જવાહરલાલ નહેરુની દીકરી લોકશાહીનું ખૂન કરશે એ તો મારી કલ્પનામાં પણ નહોતું. ત્યાં મારી ગણતરી ખોટી હોય. અને એ જ દિવસે, જે દિવસે ડાયરીનું પહેલું પાનું લખ્યું, એ જ દિવસે ઇન્દિરા ગાંધીને એમણે પત્ર લખ્યો 21 જુલાઈ 1975 દિવસે. જે પત્રને વિશ્વભાઈ કાંતિ શાહે કહ્યું કે જેમાં જેપીનું ઉગ્ર સ્વરૂપ જોવા મળે. એક 3 કે 4 અઠવાડિયાના ગાળામાં ઇન્દિરા ગાંધીએ જે પ્રવચનો કર્યા હતા એ છાપામાં વાંચ્યા હશે. અને જે જૂઠાણાઓ ફેલાવતા હતા, પોતે જે કર્યું છે એનો જે બચાવ કરતા હતા, જે નેતાઓને જેલમાં ધકેલી દીધા એમના ઉપર જે ખોટા આરોપો કરતા હતા, એ બધું જોઈને એમનો પુણ્ય પ્રકોપ વળી ઉઠ્યો. અને એ પત્રની અંદર એનો પૂરેપૂરો જવાબ આવ્યો. પણ જવાબ આપ્યા પછી એક બીજી વસ્તુ બની, અને એ મારે આપણે કહેવું છે કે એમણે અંતે લખ્યું કે યુ નો આઈ એમ એન ઓલ્ડ મેન, માય લાઈફ વર્ક ઇઝ ડન. આફ્ટર પ્રભાસ ગોઈંગ આઈ હેવ નથિંગ એન્ડ નો વન ટુ લીવ ફોર. I have given all my life after finishing my education to the country and asked for nothing in return. So I shall be content to die a prisoner under your regime. But would you listen to an advice of such a man? હું તો વૃદ્ધ થઈ ગયો. મારું જીવન કાર્ય પૂરું થયું. પ્રભાવતીના અવસાન પછી મારે જીવવા જેવું કંઈ રહ્યું નથી, કોઈને માટે જીવવા જેવું રહ્યું નથી. પણ આ દેશને માટે મેં મારું સમસ્ત જીવન સમર્પણ કર્યું છે અને કોઈ બદલાની આશા રાખી નથી. હવે આ તારા રાજમાં અને તારી જેલમાં મારા જીવનનો અંત આવે એ જ હું જોઈ રહ્યો છું. પણ એવી વ્યક્તિ પાસેથી તું થોડું 2 શબ્દ પણ સાંભળીશ અને પછી એને કહે છે કે જે તારા પિતાએ આ લોકશાહી આ દેશમાં સ્થાપી એનું તું ખૂન કરવા બેઠી છું. પણ યાદ રાખજે કે યુ આર નોટ ઇમોર્ટલ, ઇન્ડિયા ઇઝ. આ શબ્દો એમના આપણા કાનમાં ગુંજે છે. તું અમર નથી પણ આ દેશ અમર છે. એના આત્માને તું કચડી નાખીશ થોડા વખતને માટે, પણ એ આત્મા ફરી જાગૃત થવાનો છે. અને અંતે લખે છે કે વિથ ધીઝ પાર્ટિંગ વર્ડ્સ લેટ મી બિડ યુ ફેરવેલ, મે ગોડ બી વિથ યુ. મને સોક્રેટિસ યાદ આવે છે. એને દેહાંત દંડની સજા કરવામાં આવી ત્યાર પછી એને ટૂંકું પ્રવચન કર્યું અને કહ્યું કે હે આથેન્સના નરનારીઓ, તમે મને દેહાંત દંડની સજા કરી એનો મને જરાય રોષ નથી, ચિંતા નથી. 70 વર્ષની ઉંમર થઈ છે, મૃત્યુ આવવાનું છે, પણ મને એક વાતની ચિંતા છે કે ભવિષ્યનો ઇતિહાસકાર તમારા વિશે એમ કહેશે કે તમારી વચ્ચે એક સાચો માણસ હતો, એને પણ તમે જીરવી ન શક્યા. જેપીને વિશે પણ એવું, ઇન્દિરા ગાંધી એને જીરવી ન શક્યા. એ ટાયરન્ટ નેવર ટોલરેટ્સ અ મોરલ ફોર્સ. એની સામે ફિઝિકલ ફોર્સ ગમે એટલું લગાડો તો એને પહોંચી વળે. આ એનાથી બન્યું. આ દેશ ઉપર જયારે સરમુખત્યારીના ઓળા ઉતરવા શરૂ થયા ત્યારે એક જ વ્યક્તિ આ દેશમાં હતી કે જે પોતાના ચારિત્ર બળ અને નૈતિક બળથી એનો સામનો કરી શકે, અને એ હતા જેપી. બીજી ક્રાંતિ કરી બતાવી. નવેમ્બર 1975 માં એમને જેલમાંથી છોડ્યા ત્યારે કદાચ છોડનારની કલ્પના એવી હશે કે આ લાંબા દિવસ હવે કાઢવાના. એને ખબર નહીં હોય કે આ વ્યક્તિ એવા સંકલ્પ બળ વાળી છે ને એવી પ્રબળ જીજીવિષા વાળી છે કે યમરાજને પણ 4 વર્ષ થોભી જવાનું એ કહી શકે છે. અદભુત ઘટના હતી. બધા ડાક્ટરોએ જેની આશા છોડી દીધી હતી એ વ્યક્તિ 4 વર્ષ સુધી ડાયાલિસિસ ઉપર. 1977 ની ચૂંટણીમાં એ ફરીથી પોતાનો અવાજ ઉઠાવ્યો અને લોકશાહીની પ્રતિષ્ઠા કરી, ફરીથી ઇન્દિરા ગાંધીને દૂર કરી અને જનતા પક્ષની સ્થાપના. પણ એમના જીવનની એ કરુણતા હતી કે જે પક્ષની એમણે સ્થાપના કરી, જેની પાસેથી એમને આટલી બધી અપેક્ષા રાખી હતી, એ પક્ષ એમની નજર સમક્ષ છિન્ન ભિન્ન. જેપીએ પોતે ઘણી વખત લખ્યું છે કે હું નિષ્ફળ થયો કે સફળ એની ચિંતા હું કરતો નથી, વિફળતા અને સફળતાની મારી પરિભાષા જુદી છે. એ જ એમને માટે સાચું હતું. આજે આપનો વધારે સમય ન લો પણ એક દાખલો આપવો છે. આ પુસ્તકની અંદર રામનાથ ગોયંકાએ પોતાના સ્મરણો ભાઈએ એનો ઉલ્લેખ કર્યો. રામનાથ ગોયંકા સાથે મારો 40 વર્ષનો જૂનો સંબંધ છે, ઘણો બાળક સંબંધ છે, ઘણા બહાદુર માણસ છે. કટોકટી દરમિયાન એણે કેટલું સહન કર્યું એ કદાચ બહુ ઓછા જાણતા હશે, હું થોડું જાણું. એના વર્તમાન પત્રો ઉપર શું આફત ઉતરી, એના પોતાના ઉપર શું આફત ઉતરી, એવે વખતે જયારે જેપી નું નામ લેવું એ પણ બીક હતી, એની સમીપે જવું એ પણ ભય હતો, એ વખતે એક એવી વ્યક્તિ હતી કે જે જેપી ની પડખે ઠેઠ સુધી હતી. જેપી ને એવરી મેન શરૂ કરવું તું પોતાનો સંદેશ આપવા માટે, એ કોણ છાપે, કોણ પ્રગટ કરે, અને એમાં તો નુકસાન જ જવાનો હતો. રામનાથ ગોયંકાએ કહ્યું કે હું કહીશ કંઈ કિંમત. દર મહિને 50,000નું નુકસાન જતું હતું રામનાથ ગોયંકા. 50,000 એક નાની વસ્તુ છે રામનાથ ગોયંકા માટે, પણ ઇન્દિરા ગાંધીનો ખોફ ગોરી લેવો એ વસ્તુ. એ જેપીની સાથે ઠેઠ સુધી રહ્યા. વેલોર જેલની અંદર ઓપરેશન કર્યું ત્યારે એની સાથે દોઢ મહિનો રહી એની સેવા કરી. એ જેપીનો સ્વભાવ બરાબર જાણતા. બીજું ઘણું એને લખ્યું છે પણ આજે તમારો સમય નહીં લઉં. પણ એક બીજો દાખલો આપો અને ત્યારે આપને ખબર પડશે કે માણસ માણસમાં કેટલો ફેર છે. મોટા ઉદ્યોગપતિ એ પણ મારા મિત્ર છે, ઘણો ગાઢ સંબંધ છે. જેપીની સાથેનો એમનો બહુ જ દીર્ઘકાળનો સંબંધ હતો. જેપીએ એમને મદદ પણ ઘણી કરી. 1975ના નવેમ્બર મહિનામાં છૂટીને આવ્યા જેપી અને જસલોક હોસ્પિટલમાં રહ્યા. આ ઉદ્યોગપતિ એમની નજીકમાં જ રહે પણ એમને મળવા પણ ગયા. એમને મને નિખારસપણે કહ્યું કે શિયરભાઈ આ જોખમ મારાથી બોરાય. 1977ની અંદર જનતા પક્ષનો વિજય થયો એટલે એ જ જેપીને પોતાના ઘરે આમંત્રણ આપીને ખૂબ મિત્રોને બોલાવ્યા અને પછી એના કુટુંબની દરેક વ્યક્તિને જેપીની પડખે બેસાડીને ફોટા લેવડાવ્યા. મિત્રો, આવું બને છે. દાદાએ કહ્યું જેપીના જીવન એ સદાય વિકાસશીલ હતું. માર્ક્સવાદમાંથી અહીંયા ગાંધીવાદમાં આવ્યા, ભૂદાનમાં ગયા અને સોશિયાલિસ્ટ થયા. પણ એક વસ્તુ કે બે વસ્તુ એમના જીવનની જે દ્રઢ હતી એક ગરીબો પ્રત્યેની ઊંડામાં ઊંડી હમદર્દી, એમનું ધ્રુવ તારક, એક નિર્ભયતા, કોઈ પણ સંજોગોની અંદર જેના જીવનને ભય સ્પષ્ટ હોય. અને ત્રીજું કે જે જે સમયે સાચું લાગે એ કરવું અને પરિણામની ચિંતા ન કરવી. એમના જીવનમાં ઘણી ભૂલો થઈ છે, નથી થઈ એમને મને પોતે જ લખ્યું છે, જે ડાયરી વાંચ્યું એમને વિચારધારા પણ જોઈ. પણ એ સૌજન્ય મૂર્તિ હતા, અતિ મૃદુ અને કોમળ હતા. રામનાથ ગોયંકા એક દાખલો આપ્યો છે, રામનાથ ગોયંકા ગુસ્સે થઈ ગયા એમના ઉપર, જેપી બહુ માંદા હતા ને એના પેન્ટ હાઉસમાં, એક્સપ્રેસ ટાવરના પેન્ટ હાઉસમાં હતા. રાત્રે 12-1 વાગે એક ભાઈ ખૂબ દાઢીને મૂછ વધારેલા અને વેશ પડતો કરીને આવ્યા, અત્યારે જેપીનું કામ છે મારે, જેપીની તબિયત સારી નથી, હમણાં નિદ્રા લીધી છે, રાતના 12-1 વાગ્યો છે, બહુ રાષ્ટ્રીય કામ છે, મહત્વનું કામ છે, જેપીને ઉઠાડો. ઠીક છે, ઉઠાડો. જેપીને ઉઠાડ્યા. રામનાથ ગોયંકા કોઈ દી જેપી બીજા સાથે વાત કરતા હોય ત્યારે એની સમીપ બેસતા નહીં, બનતા સુધી બહાર જતા. એ ભાઈ ગયા પછી જેપીએ ગોયંકાને કહ્યું, રામનાથજી એક કામ હે. ક્યાં? ભાઈ આયા તે નક્સલવાદી હે, और उनकी बहन का लगन है, 5,000 रुपया चाहिए उनको, आप जरा दे दे. आटला बाते तमने रात्रे 1 वागे उठाया अने आ नक्सलवादी ने हत्याराओ माटे तमे मने 5,000 रुपया आपवानो कहो छो? ठीक है, इंसान है वो भी, जो हत्या कर रहा है वो भी एक भावना से कर रहा है. आवा जी भी कोमल हता. ગાંધીજીની પીઠે માણસ પારખો નહોતા અને બહુ કઠિન નહોતા થઈ શકતા. ઘણાને ચિઠ્ઠીઓ લખી આપતા ભલામણની, હવે જે છીનો જીપી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. મને એમનો પરિચય 1967 કરવા ગયેલો થયો, બિહારના દુષ્કાળ વખતે, જ્યારે મુંબઈમાં મહાવીર જયંતી હતી અને મુખ્ય અતિથિ તરીકે એમને હું લઈ ગયો. મને કહે છે, ભાઈ હું આવું છું તો ખરો, અને મારો જીવ તો બિહાર, અને એ ભગવાન મહાવીરની નિર્માણ ભૂમિ છે, જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, તો અહીંયા ભયંકર દુષ્કાળ ચાલે છે, તમે જઈને શું કરવાનું છે? મેં કીધું, જો જે કે તમે 24 કલાકની નોટિસ મને આપી હોત તો તમને મને શોભે એવું હું કરી આપત, પણ હવે ઠીક છે, ત્યાં બેઠા બેઠા 1.25 લાખ રૂપિયા તો કરી નાખ્યા, અને ત્યાર પછી તો આપ જાણો છો ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની સ્થાપના કરી, કે આજે 15 વર્ષથી જેપીની પ્રેરણા મેળવીને દેશમાં ક્યાંય પણ કુદરતી આફત હોય તો 1,00,000,000 રૂપિયા મેં ખર્ચ્યા છે. જેપી છૂટીને આવ્યા નવેમ્બર 1975, ત્યાર પછી જ્યારે જ્યારે મુંબઈમાં હતા ત્યારે જરૂર મળવા જતા. એ માણસના પ્રેમના ભૂખ્યા હતા, બહુ જ માંદા હોય અને એમના ડાક્ટર અબ્રાહમ ના પાડે, બીજા ના પાડે, જેપીને તકલીફ ના આપતી, આપણે જઈએ ત્યારે એટલા રાજી થાય અને મુખ ઉપર એટલું સ્મિત આવે, એને કષ્ટ નહોતું થતું, આપણે જઈએ તો એને આનંદ થતો કે આ આવ્યા છે. એટલા માટે જ મને એમ લાગે છે કે જેપીને એકાંતમાં રાખ્યા, જેપી એકાંત સહન ન કરી. મોરારજીભાઈ 18 મહિના સુધી એકાંતમાં રહ્યા તો એને વાંધો ન આવ્યો, પણ જેપીને જો વધારે રહેવું પડ્યું હોત તો કદાચ શું થાય તે ખબર નથી. કારણ કે માણસના પ્રેમના ભૂખ્યા હતા, એકલા રહી નથી, ખૂબ પ્રેમના ભૂખ્યા હતા. જ્યારે જ્યારે જઈએ ત્યારે ખૂબ એની સાથે વાતો થતી, ખૂબ, અને એટલા નિખારસ ભાવે આપણને એમ ન થાય કે જેપી જેવા મહાન પુરુષ સાથે આપણે વાતો કરી રહ્યા છીએ. એટલે આજે જ્યારે જેપીને આપણે શ્રદ્ધાંજલિ અર્પવાના પુસ્તકનું પ્રકાશન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે હું એ બધું યાદ કરું છું. જેપીએ શું કર્યું શું ન કર્યું એ પ્રશ્ન નથી, એ બધા ફ્લેમ, એક જ્યોત હતા, અને એ જ્યોતનો પ્રકાશ આપણને આપી ગયા છે. એ કોઈ અમુક ચોક્કસ માર્ગદર્શન નથી આપી ગયા કે આ માર્ગે તમે ચાલો, એનો ટોટલ રેવોલ્યુશન થશે કે નહીં એ ખબર નથી, એની કલ્પનામાં ટોટલ રેવોલ્યુશન થાય કે નહીં એ પણ ખબર નથી. ઘણા એમ કહેતા કે એ તો યુટોપિયન છે, એમાં કંઈ ટોટલ રેવોલ્યુશન એવો થાય નહીં. પણ એને જે એક નિર્ભયતાનો સંદેશ આપ્યો છે સ્વતંત્રતામાં, એટલા માટે જે માર્ક્સિસ્ટ મતી ગયા સ્ટેલિનના અત્યાચારો જોઈને કે જો કોમ્યુનિઝમમાં આ હોય તો આઈ ડોન્ટ બિલીવ ઇન કોમ્યુનિઝમ. એક ભાઈ આમાં લખ્યું છે, એક ભાઈ પાકા ગાંધીવાદી હતા, નામ ભૂલી ગયો હું, એ માર્ક્સિસ્ટ થયા અને જેપી માર્ક્સિસ્ટ હતા એ ગાંધીવાદી થયા. એની વચ્ચે સંવાદ ચાલ્યા કરે, એટલે સમજાવે એને કે માર્ક્સિસ્ટ છે બરાબર છે, હું ગાંધીવાદી પહેલા હતો, તો આ એને સમજાવે કે આવા અત્યાચારો થાય એ ઠેકાણે કોઈ કોમ્યુનિઝમને હું સ્વીકારી ન શકું. આવા જેપી આપણી વચ્ચે હતા, એમની સ્મૃતિ કાયમને માટે આપણા અંતરમાં રહેશે અને હિન્દુસ્તાનના ઇતિહાસમાં એમનું નામ અમર રહેશે.